પૂજ્ય શ્રી મોટા સત્સંગ આ શ્રેણીમાં હવે આપ પરમ પૂજ્ય શ્રી મોટાનો નિમિત્ત વિશેનો વાર્તાલાપ સાંભળશો. પહેલી એપ્રિલ 1970 ના રોજ પૂજ્ય શ્રી મોટા પ્રાધ્યાપક શ્રી ભટ્ટ સાહેબને ત્યાં પધાર્યા હતા ત્યારે તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. પૂજ્ય શ્રી મોટા
મંદ પડી જાય, મંદ મધ્યમ કક્ષા આવે, પછી મંદ ની કક્ષા આવે ત્યારે અત્યાર સુધી જાણ મુકા જો કઈ વ્યક્ત થવાની છે એટલે આવો કોક વખત આવી જાય. મન લાગે છે કે પૂરું થઈ ગયું લાગે છે, એમાં કઈ વિશેષ વગેરે લખાયું છે.
લખવાનું તો મોટા કઈ નથી પણ કદાચ અમારે જે પ્રશ્ન ઉભો થયો સમજૂતી કરવાનો રહે ને એટલા
નથી જ રાખવાનું, પણ એક સમજણ ની દ્રષ્ટિથી સમજો કે અનુભવી છે તેનો પરાપૂર્વ ના સંબંધ નું જ્ઞાન થાય છે તો તદ્દન સાચી વાત છે, એના મૂલ્ય કડક નહીં. પણ જે ભવિષ્યકાળ છે ભવિષ્યકાળ છે ને તે હંમેશા ફેરફાર થતો રહે છે, અને જે ફેરફાર થતો રહે છે એ જે ફેરફાર થતો રહે છે એના વિશે અનુભવી કશું વિચારતો નથી. તો જે કાળે જે મળે તેમાં જે ભગવાનની કૃપા પ્રસાદી સમજે છે, અને ભવિષ્ય કે ભૂત કે વર્તમાન એને કઈ કશું છે નહીં, એ માત્ર એને વર્તમાન જ છે. જે તે આપણે ભૂત કહીએ કે ભવિષ્ય કહીએ પણ એ તો એક વર્તમાન જ દેખે છે. વર્તમાન સિવાય અનુભવીને બીજી કોઈ સમજણ નથી, સદાય વર્તમાનમાં જ જીવતો જાગતો ચેતનાત્મક પ્રત્યક્ષ છે. અનુભવી ભગવાનના ભાવમાં, ભગવાનનો ભાવ એ હંમેશા જીવંત અને ચેતનાત્મક ને વર્તમાનમાં જ છે. કાળની અનુભવીને જો સમજવો હોય તો કાળની ગણનાની રીત છે તે આપણે મૂકી દેવી પડશે. એની કોઈ ભૂતકાળ નથી, એની કોઈ ભવિષ્ય નથી, એને એકમાત્ર વર્તમાન જ છે. એ જીવ દશા વાળાને છે, પેલાને કશું પેલાને પરાપૂર્વનું નથી. એ તો નિમિત્તને સમજ્યા, નિમિત્તના નિમિત્ત કારણથી બીજાને સમજાવવા પૂરતો આમ બોલતો હોય છે, એટલું જ સમજવા પૂરતો ઉમેરશો નહીં. અનુભવીને જે નિમિત્ત મળે છે એ નિમિત્ત વડે કર્મ થયા કરે છે, અને એ કર્મ દ્વારા અનેક જીવોની સાથે સંપર્ક ને સંબંધમાં આવે છે, અને એ અનેક જીવોને એ પોતાના મળેલા આવા નિમિત્તના કર્મ દ્વારા એ સર્વમાં પોતાનો ફેલાવો કરે છે. જેમ ચેતન સર્વત્ર પસરેલું છે તો અનુભવી સર્વત્ર એકાકારપણે એક રસથી સકળ બ્રહ્માંડમાં પ્રસરેલો હતો નથી. મોટા મોટો ચેતન અને અનુભવીની વચ્ચેનો ફરક, જ્યાં જ્યાં નિમિત્ત મળે જ્યાં જ્યાં નિમિત્તના કર્મ છે, અને જ્યાં જ્યાં નિમિત્તના કર્મ છે ત્યાં ત્યાં જે જે વ્યક્તિઓ નિમિત્તના કર્મની સાથે એક ધારી સંકળાયેલી છે ત્યાં ત્યાં અનુભવી છે, અને એ અનુભવી નિમિત્તના કર્મ જે કરે છે તેના વડે જે જીવો છે એનામાં એ પ્રસાર થાય છે અને એનામાં એ પ્રવેશે છે. એ નિમિત્તને અનુભવીને પ્રકૃતિ છે, એ પ્રકૃતિને તાબે નથી, પણ એ પ્રકૃતિ દ્વારા જ એનું જે તે બધું સર્જન છે. જેમ ગીતામાં ભગવાને કહ્યું કે પ્રકૃતિ મારી યોનિ છે, યોની દ્વારા સર્જન થાય છે. તેવી રીતે અનુભવીને પણ દેખીતી રીતે, એ શબ્દ મારો યાદ રાખજો, દેખીતી રીતે કામ ક્રોધ લોભ મોહ આશા ઈચ્છા વગેરે દ્વારા એ બીજાનામાં એ પ્રવેશ કરે છે. એની પ્રવેશ કરવાનું એનું માધ્યમ તો પ્રકૃતિ છે. પણ એ દરેકમાં દરેક નિમિત્તના કર્મ મળ્યા અને કર્મની સાથે જે જે નિમિત્તના જીવો સંકળાયેલા છે એમાં એમના આધારમાં એને પેસવાની વીસ વર્ષ દરેકની સાથે નોકી નોકી છું. સુખની સાથે કામ દ્વારા, સુખની સાથે મોહ દ્વારા, લોભ દ્વારા, એમ અનેક રીતે એને જીવોમાં પ્રવેશ કરે છે. વિકૃતિ રીતે એમ લાગે, વિકૃતિ રીતે એમ લાગે કહો સલા તો બધા જીવો પણ એવી જ રીતે કરે છે. બધા જીવો પણ બીજા જીવોમાં આવી જ રીતે પ્રવેશ થતા હોય છે. ત્યારે ત્યારે આ તો બધી પાછળ લીલા એમ લોકો લાગે સામાન્ય જીવોને. પણ યુગને યુગ તો માત્ર પ્રકાશ પ્રકૃતિને તાબે થઈને વજ થઈને પ્રકૃતિથી લુપ્ત થઈ ગઈ. જયારે પ્રકૃતિનો સ્વામી હોવાથી એને જ્ઞાન ભક્તિ પૂર્વકની યુતિની ચેતનાત્મક સભાનતા હોય છે અનુભવીને. અને એટલું જ નહીં પણ એના હેતુને ફળાવવા માટેની જે એના દિલની ઉત્કર્ષ જાગૃતિ છે એવી કોઈ જીવમાં જીવદશા વાળા જીવને કદી પણ હોઈ શકે જ નહીં, અશક્ય વાત છે. આ એક મોટા મોટો તફાવત છે અનુભવીને. એનો અસલ જે તંત્રશાસ્ત્ર છે ને, આપણા આપણા ઋષિ મુનિઓ અનુભવ્યો એ. અત્યારે જેમ સાયન્સમાં વિજ્ઞાનમાં અદભુત ચમત્કારિક શોધો થઈ એ પણ કાળ ટૂંકાવાના અર્થે છે. અમેરિકાથી હિન્દુસ્તાનમાં આવું તો દિવસોના દિવસો લાગી જતા. ત્યારે કાળ ટૂંકાઈ જાય અને વસ્તુ પ્રાપ્ત થઈ જાય. તેવી રીતે આપણા અનુભવીઓએ વિચાર્યું કે સારો આ એક કાળ એક મોટો વિક્ષેપ છે, એ કાળને કેમ ટૂંકાવો. ત્યારે એના એ શોધમાં પડ્યા. આધ્યાત્મિક ક્ષેત્રે જેટલું સંશોધન આપણા ઋષિમુનિઓએ અનુભવ કર્યું છે એટલું સંશોધન ઊંડામાં ઊંડું પ્રથક કારણાત્મક આ પૃથ્વીની અંદર કોઈ ઠેકાણે થયું. એનો અર્થ એમ નથી કે બીજે નથી, તો બીજે થયેલું છે આપણા કરતા પણ વિશેષ પ્રમાણમાં. પણ એ લોકોએ જોયું કે કાળ વિક્ષેપ છે, અને એટલું નહીં પણ શરીર પણ વિક્ષેપ છે. હવે શરીરને યોગ્ય રાખવા માટે આ બધું આયુર્વેદ એટલા માટે શોધાયો કે શરીર યોગ્ય પ્રકારનું રહે તો આપણે યોગ્ય પ્રકારથી સાધના કરી શકીએ. શરીરના આરોગ્યવંત હોવું એ સાધના માટે આવશ્યક. એટલા જ માટે કહ્યું કે શરીર એ ધર્મનું મુખ્ય સાધન છે. ત્યારે એ અને ત્યારે આપણા ઋષિમુનિ પાસે આ બધું એ કરવાની કઈ સાધનતા લેબોરેટરીઝ નથી દરેકના ગુણધર્મ તપાસવાની, પરંતુ તાદાત્મ્ય ગુણને લીધે તેમાં તેમાં પ્રવેશતા. એટલે મેં આગળ જે કહ્યું કે અનુભવી છે અને ચેતનનો ગુણધર્મ તાદાત્મ્ય છે, એ તાદાત્મ્યને કારણે નિમિત્તના કર્મમાં જે જીવો સંકળાયેલા છે એની સાથે એક રસ થઈ જાય. એટલે એ એના ગુણધર્મને એના સ્વભાવને એની પ્રકૃતિને સમજી લેતો કહેતો નથી. એવી રીતે આપણા ઋષિમુનિઓએ જોયું કે કાળ વિક્ષેપ છે, ત્યારે જ્ઞાન દ્વારા એ બધી પ્રક્રિયાઓ શોધવા લાગ્યા. એમાં ટૂંકા કાળને ટૂંકાવી દેવાને ઉત્તમમાં ઉત્તમ એ સાધના તંત્રની છે. એ તંત્રની સાધનામાં બે પક્ષ પડ્યા, શુક્લ અને કૃષ્ણ. હવે અનુભવી જે છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અનુભવી એ આ દ્વારા પણ સાધના સાધી શકે છે. જેમ રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે ખાળ દ્વારા પણ તમે ઘરમાં આવી શકો છો. અને કોઈ આ બધી પ્રથાઓ આપણા દેશની છે અત્યારે વામાચારથી ખરાબ એ અત્યારે એને જાણનારો કોઈ બીજ રૂપે જ્ઞાન નશીન નાશ પંથ બાંધતો. એ મારે કહી દેવું જો બધાને સ્પષ્ટ, જ્ઞાન કે અજ્ઞાન કદી નાશ પામતા જ નથી. જ્ઞાન બીજ રૂપે તો છે જ, હજુ પણ છે, અને એનો જાણનારો ખૂબ જવલ્લે છે. પણ એ અસલ એ નીકળેલું છે એમાંથી જ. એટલે અનુભવીને પ્રકૃતિનો એ સ્વામી હોવાથી પ્રકૃતિ જ એનું માધ્યમ છે. પણ ભગવાનને સુદ્ધા આમથી મારું હું કે ક્યાં તો ઠોકતો નથી. આ કથા ગીતા માતાનું પ્રમાણ છે. પ્રકૃતિ મારી યોની છે, ત્યારે અનુભવી ને પણ એમાં જ હોય, પ્રકૃતિ જેની યોની હોય. અને દેખીતી રીતે પ્રકૃતિ એનું માધ્યમ હોવાથી દેખીતી રીતે કામ ક્રોધ લો મોહ મદ મત્સર આદિ દે. અને એને પણ ક્રોધ છે આપણને છે તેવો, પણ એનો ક્રોધ કોઈ નારો છે એવો ભાવ ની ભભૂક કહે. જયારે તેજસ્વીતા અને પેલો જેનામાં નિમિત્ત છે એ ત્યારે હોય ત્યારે સલાહ એને શું કરે ને એની ક્યાંથી તારે સલાહ ની મારો બે દંડા એનો સલાહ ને. ત્યારે તે વખતે એ જે ભભૂકે એ અનુભવી જે ભભૂકે છે ને આપણે લોકો સમજી શકતા નથી ને એને ક્રોધ કહીએ છીએ. બાકી એનું તો આ ભભૂકવાનો કોઈ ન્યારો પ્રકાર છે, એ કળા કોઈ ન્યારી છે. અને એને જે સ્વીકારી લે છે પ્રેમ ભક્તિ પૂર્વક સાહેબ એનું તો કમાલ થઈ જાય. પણ એવી તાકાત જીવ દશામાં હોતી નથી સાહેબ. આ તો મેં સમજાવવાને કે પ્રકૃતિ દ્વારા એ બીજાનામાં પ્રવેશ, ત્યારે પ્રકૃતિનો જે અંગ ઉપાંગો તે દ્વારા એ પ્રવેશ છે. એટલે આપણ લાકા તો જીવ દશાના આ જેવું જ છે બધું, પણ એવું નથી હોતું. એ કાગળ મેં વાત કરી બધી. જીવો જ્યાં સુધી સ્વીકારાત્મક ભૂમિકા ના આપી શકે તો એ નહીં બની શકે, અનુભવી થી પણ નહીં બની શકે. માત્ર એના સૂક્ષ્મ ચિત્તમાં, સૂક્ષ્મ શરીર ના સૂક્ષ્મ ચિત્તમાં અનુભવી ના સંસ્કાર આપમેળે પ્રવેશી જાય છે એ વળી જુદી હકીકત. નિમિત્તની સાથે જે જે જીવો મળેલા હોય એ જીવો એ પેલા અનુભવીને શ્રી હરિપરત્વીની જીવતી જાગતી ચેતનાત્મક અભિમુખતા પ્રગટાવવા માટે સરળતા, સગવડ, સહકાર અને સ્વીકારાત્મક ભૂમિકા આપવી પડશે. હોવા છતાં આકાશમાં બધાનું બીજ છે, તે આકાશમાં વાયુ રહેલો છે, પણ તેમ છતાં વાયુ જે વ્યક્ત થયેલો વાયુ પેલાને સ્પર્શી આકાશને સ્પર્શી શકતો નથી. કે તમે હરિભાવ ની વાત કરો, હરિભાવ તો કલ્યાણકારક જ છે. અને આ જીવ સારું ખોટું કરે તો ભગવાન સારું ખોટું કેવી રીતે કરી શકે? દસ હાલમાં કોઈ જો ને આ ભયંકર અકસ્માતો થાય છે, આ ભયંકર ધરતીકંપ થાય છે અને તમે સારું કરો છો તો તમે ખોટું, તો એ કોણ કરે છે? હું કરું છું, મારા બાપ કરે જઈને. એટલે જગત નું દેખીતું જે સારું કે ખોટું છે એમાં ભગવાન નો કલ્યાણકારક હેતુ તમે જોતા નથી. એ તો એક્શન નું રિએક્શન છે. એ એક્શન છે તે આપણે જોઈ શકતા નથી, માટે આપણે ગભરાઈએ છીએ કે આ ભયંકર ભગવાને ખોટું કર્યું. અને ભગવાન તો સારું નથી કરતો, ખોટું નથી કરતો. એ તમે જે માનો તે ખોટી વાત છે તમારી. એ તો સારું નથી કરતો ને ખોટું, જે તે બધું એક્શન નું રિએક્શન છે ભૈયા. તો કારણ નું નિમિત્ત, કારણ કારણ નિમિત્ત મળે તો કારણમાં આકાશ તત્વ જ છે. એ આકાશ તત્વ એનામાં પ્રિડોમિનન્ટ થાય છે. એ આકાશ તત્વ જયારે પ્રિડોમિનન્ટ થાય ત્યારે સર્વત્ર વ્યાપેલો છે. થોડી ઊંચી હોય ત્યારે આવો, જયારે હરિના રસમાં એકાકાર અખંડ પર એક ધારો પડ્યો રહેલો હોય, જેને આપણે સમાધિ ની અવસ્થા કહીએ, ત્યારે નિમિત્ત બિમિત્ત હોતું નથી. હું આ બધા નિર્વિકૃત જાણી મૂકું નહીં, જાણી જોઈને આપણે આ સરળ આ સરળ છે કે હરિરસમાં એકદમ તન્મય એકાગ્ર કેન્દ્રિત અને ઓત પ્રોત એક ધારો જીવંત જયારે અનુભવી છે ત્યારે એને નિમિત્ત નથી. એ વાત તમે નિર્વિકલ્પ કહી તે બરોબર છે સાહેબ, પણ એ અટપટું થઈ જાય છે બધું. સામાન્ય માણસ વિચારવા આ વાંચે સાહેબ કોઈ વિદ્વાન સમજી શકે. દુષ્ટ ના દુષ્ટ પ્રકારના શેખ અવનતી ને આરે આરની પાર પહોંચી ગયેલો હોય એવાને પણ એ અવગણતો નથી. વાયુનું સાહેબ તેજ નું લે ને આકાશ નું લે, પણ આકાશ છે એ માત્ર એ કારણ ની સાથે સંકળ. એવા જે કેટલાક મહાત્માઓ છે, હું હિમાલય માં દર્શન કરવા અનુભવ માં ગયો હતો ત્યારે મંત્રી હતો, એક માત્ર અનુભવી ના દર્શન માટે જ ગયો હતો. ત્યારે પ્રત્યક્ષ અનુભવી તો નહીં મળ્યા, એક કે બે શરીરધારી તો પ્રત્યક્ષ મળ્યા. એ આકાશને કારણ લઈ લીધે છે. આકાશ જો આકાશની સાથે આપણું તાદાત્મ્ય ના હોય તો એ દર્શન થઈ જ ન શકે. આ તો સમજવાના સાહેબ, કારણ કે એવા એવું મહાત્માનું અસ્તિત્વ છે સાહેબ, જે શરીરધારી નથી તેમ છતાં છે. એ તો આજ તો માનવાને કોઈ તૈયાર ના હોય, પણ આકાશ તત્વ માં જયારે તમે જીવતા જાગતા એક રસ થઈ જાવ ને એનું તાદાત્મ્ય જયારે થાય ત્યારે એ દર્શન થાય. પણ એમાં પાછું નિમિત્ત કારણ નિમિત્ત મળ્યું માટે કારણ નિમિત્ત ત્રણ પ્રકાર મેં પાડ્યા, કારણ સૂક્ષ્મ ને કારણ પ્રકાર નું નિમિત્ત મળ્યું ત્યારે આકાશ તત્વ માં પોતે છે જ અનુભવી. તો આ અનુભવી ને આકાશ તત્વ જ મોકરે છે ત્યારે એને પાછું આવું કારણ નિમિત્ત મળ્યું એટલે એવા દર્શન થાય છે. ભગવાન પરત્વેની અભિમુખતા, ભગવાન પરત્વેની અભિમુખતા ભભૂકી ઉઠી ત્યારે જીવને શું કે અનુભવીને શું કે શ્રેયાર્થીને શું, નિમિત્ત જીતે કારણ છે. ત્યારે ત્યારે મને પણ નિમિત્ત નું કારણ નહીં. પણ એક મુખ્ય વાત એવી બીસીસ માં ભૂમિકામાં કે ભગવાન ની અભિમુખતા ભૂમિકા વિના જાગતી નથી. પણ મને તો બિલકુલ ભૂમિકા નહીં, કારણ કે સાવ બોથળા બાબતમાં. પણ એક જ એક એની મુખ્ય વાત સમજી લેવી કે એને કોઈ પણ બાબતની પ્રચંડ ધૂન હોય છે, ભલે સંસારિક ક્ષેત્રે પ્રચંડ એક પ્રકારની ધૂન જેનામાં હોય. દાખલા તરીકે હું તો બહુ ગરીબ વિદ્યાર્થી, મને સ્કોલરશીપ મળતી હતી, ટ્યુશન કરીને ભણતો હું, અને ખાવાનું હોસ્ટેલમાં હું ખાઈ શકું ને કબો પૈસા. હું તો મંદિર જઈને પતરાળી જમતો મારા વૈષ્ણવના મંદિરમાં, મારા સંસ્કાર વૈષ્ણવના. ત્યારે એ વખતે એવી મારી તો બહુ યોજના કરી રાખેલી, એમને નહીં યદવા તદવાની, ભણતો ત્યારથી મારી આવી કે કોઈ પાછળ યોજના હોવી જોઈએ, તે યોજના કરેલી કે આવું આપણે થવું, અને તે હેતુથી હું ભણતો ફર્સ્ટ ક્લાસ લાવતો. પછી આ બધું અસહકારની ભૂમિકા પ્રગટી અને આ બધું જલિયાવાળા બાગનું ગાંધીજીને બધા વર્ણન કરે, તેથી હું તે લાગણીથી દોરી ગયેલો નહીં. પણ મને એમ થયું કે આપણા દેશને આપણા દેશના જુવાનો મુક્ત નહીં તો કોણ આકાશમાંથી દેવ અવતરવાના છે. એટલે જુવાન તરીકે આ ગાંધીજી કહે છે સાચું છે, આપણે આપણું સ્વરાજ મેળવવું જ જોઈએ, એ આપણો હાલનો મારો ધર્મ છે. ધર્મ સૂજે ત્યારે બીજું બધું ગૌણ બની જાય. ધર્મની ભાવના ઉગે ત્યારે કઈ કશું ગરીબી કા કે મેં આ યોજના કરી છે એવું કશું રહેતું ગૌણ બની જાય. અને મેં આમાં ભૂસકો માર્યો, એટલું નહીં પણ પછી વિદ્યાપીઠમાં જોડાયો. પછી ગાંધીજી આવીને ત્રણ મહિના પછી જ વાત કરી, કલા તમે તો કઈ મારી દ્રષ્ટિથી વિશેષ કશું કર્યું, તમે તો એક ડિગ્રી નો મોહ છોડીને બીજી ડિગ્રી નો મોહ રાખ્યો. તો તે જ પડે સાહેબ, ચૂકી દીધો તે જ પડે. અને ગીડવાણી સાહેબ એક સ્વરાજ આશ્રમમાં મારો કાઢેલો, ત્યાં બધું કામકાજ અમે કરતા. એમ પછી ઇન્દુલાલ થયા, ઇન્દુલાલની સાથે જોડી ગયેલો મંત્રી તરીકે. હરિજનનું કામ સૌથી પહેલું ગુજરાતમાં કોઈ વિદ્યાપીઠના વિદ્યાર્થી લીધું હોય તો મેં લીધેલો સૌથી પહેલા. ત્યારે આવી ધૂન હતી, મને ભગવાનની વાત હું કઈ જાણતો કરતો નતો બિલકુલ નહીં, કઈ ભજન ને કીર્તન ની કઈ નહીં સંબંધમાં. કોઈ દિવસ કોઈ સત્સંગમાં જવું કે કઈ નામ વાત નહીં, તો શાસ્ત્ર કો ઉપનિષદ કે ગીતા સરકાર પણ મેં તો વાંચેલા નથી. પછી એમને વાત કરવા દો એમને, કારણ કે એમને રસ ના હોય તો બિચારે એમ જ કરે ને, એમને શું દોષ. પછી પણ નિમિત્ત અંદર હશે, જેમ ભૂગર્ભમાં બધું ધરતીકંપ થવાને માટેની પ્રક્રિયા ચાલુ હોય, જેની ઉર્ધ્વતમ કક્ષાએ પહોંચે ત્યારે ફાટે, ઈશ્વર ફાટતી હોતી નથી. ત્યારે આંતરિક ભૂમિકામાં આ બધી પ્રક્રિયા ચાલતી તેની આપણને તો કઈ ખબર પડે નહીં. ત્યારે એ નિમિત્તને કારણે જે આંતર ભગવાન તરફ ભભૂગવાની જે ભૂમિકા કે જે નિમિત્ત હતું, એ નિમિત્તને કારણે જ બાળયોગી મને ચડાયો. ઓળખે નહીં, પાળખે નહીં, કઈ નહીં, જાણે નહીં, નામ ના જાણે, તે નડિયાથી સુનલ ભગત ને બોલાવો. બાળયોગીને ઘણા જોયેલા હજુ માણસો છે અમદાવાદમાં, એટલે મને આવીને એક ભાઈએ કહ્યું, નાના ભાઈ કંથાયા કન્યા સાહેબ નડિયાદમાં, અને છોકરા પ્રાણશંકર હજુ જીવે છે. તેને કહ્યું, એટલે ચુનલાલ તને કોઈ સાધુ બોલા, મગ મારે સાધુ ને શી દેવા દેવા. ત્યારે તો સાધુ અને આ બધી જમાત નું માનું કે એ એક સમાજ ઉપર ભારરૂપ છે, ઇકોનોમિકલ વેસ્ટ ઓન ધ સોસાયટી, એમ સમજો. હવે તો ગયો જ નહીં, પણ એ લોકોની કેવી અદભુત કળા હોય છે ખેંચવાની સાહેબ, એટલી બધી અદભુત કળા કે પાંચમા દિવસ મને એનો જ વિચાર આવ્યા કરે. આજે હું સમજુ છું કે એ લોકોની કળા હતી. વારંવાર કે મને શું કા બોલાવતો છું, વિચાર જ મારો કેળો ના મૂકે એટલું બધું કે વિચારથી ત્રાસી ગયો સાહેબ. સાચે હા, સો ટકા સાચી વાત કહું છું. પછી વિચાર કર્યો, બીજે સાહેબ હું આ સાલા વિચાર તો આપણે આ તાતાનો કેળો તો મૂકે, ચાલો ને જઈ આવીએ, મારી પાસે જવાના પૈસા ના મળે. તે પેલા જે મને માણસે કહેલું કંથારિયા સાહેબ જવાના પૈસા આપો, એટલે કે મેં તને કહ્યું તો મારે પણ મગમાં પણ પૈસા ન હોય તો શું કરું. મને એક મહિનો મહિને દાડે એક હજારમાં તો એક આનો વાપરતો, અને ઓનરેરિયમ 45 રૂપિયા તરીકે લેતા. પછી આવ્યો અને એને પછી જગાડ્યું ગુરુ મહારાજ પાસે. આ જાઓ એટલે નિમિત્ત તો ફરી લો, આપણે જાણતા નથી, પણ એવા માણસોની કોઈ પણ ક્ષેત્રે આવી ભભૂકતી ભૂમિકા હોય છે, કોઈ પણ ક્ષેત્રમાં, સંસારી વિષયમાં કે કામ તે અનોખા હોય છે. સામાન્ય જીવદશાના પ્રકારના હોતા નથી, તદ્દન જુદા હોય છે. ભલભલા ગુંડા જેવા અને ભગવાન તરફ થવાની શક્યતા વધારે છે આપણા સામાન્ય સંસારીઓ કરતા. કોઈની વિચિત્ર લાગે પણ હું ખરું કહું છું, મારા મનથી ભલભલા મોટા મોટા વ્યભિચારીઓ થયેલા ભગવાનના ભક્ત થઈ ગયેલા છે. ઇતિહાસમાં જ ઇતિહાસમાં થઈ ગયેલી એવી વ્યક્તિઓ છે, પણ એ અનોખાપણું એના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારનું એવી ધૂન, મસ્ત ધૂન એનામાં, ભલે સંસારના ક્ષેત્ર હોય પણ એ બેઝિક એનામાં હોવી જોઈએ છે. એ પહેલું લક્ષણ એ વાંચો કરો. એટલે આ તમે કહ્યું ને, પણ મૂળમાં તો આ કશું હોવું જ જોઈએ, એની મેળે કઈ કશું પ્રગટતું નથી. જેમ ભૂગર્ભમાં તેલ હતું અને એ નીકળ્યું, પણ એને મથવું પડશે, એમનેમ નહીં થાય. એટલે અનેક પ્રકારના જે કર્મો થઈ ગયેલા છે એના જે સંસ્કારોની ટોટાલિટી સમગ્રતા મને એ તો સમજી ગયા, એટલે પછી ચિહ્ન કરી લખી લેજો. એને શ્રેયાર્થી માટે અનુભૂત અનેક પ્રકારના, અનેક જાતના, હજારો પ્રકારના જે કર્મો થયા એના જુદા જુદા પ્રકારના એક સમગ્ર સંસાર સંસ્કાર પેદા થયા એની એક સમગ્રતા, એ અનુભૂત, અને એમાંથી એને નિમિત્ત પ્રજ્ઞા, એ વર્તમાનમાં નિમિત્ત, વર્તમાનમાં એને નિમિત્ત પ્રજ્ઞા, અને એવી રીતે વર્તમાનને એવી રીતે શ્રેયાથી જીવ્યો કે જેથી ભગવાનની અભિમુખતા પરત્વનું નિમિત્ત એનામાં વધારે પ્રગટતું ગયું, એ રીતે પ્રગટતું ગયું. એ શ્રેયાર્થી માટે
પ્રારબ્ધ થાય તે પછી દરમિયાનના ગાળામાં જેટલું એનું થઈ છે એ કર્મના સમય.
જુઓ જાતે ચેતનાત્મક થાય એ માટે છે, ત્યારે એ નિમિત્ત કારણમાં જ છે, બીજામાં નથી, સૂક્ષ્મમાં નથી અને સ્થૂળમાં નથી. એ તો એવું નિમિત્ત, અને એટલા જ માટે કોઈ ચેતનાત્મક ગુરુ હોય તે કેટલાય દૂર હોય, એથી મારાથી 600-700 માઇલ દૂર પડેલા, પણ હું સ્મશાનમાં ભજન ગાતો તે એને લખી રાખેલા, મારા ભાઈ ભગવત પ્રસાદ કે અમારા ઠક્કર બાપાના મંત્રી હતા તેને મેં મોકલેલા, અને કોઈ રોગ થયેલો તે ત્યાં મને ત્યારે હતા, તે મારા વિશે બધું બધું નોંધી લે. એકચ્યુઅલ આ પાવલે લાગુ એ ભજન ગુરુ મહારાજે ઉતારી લીધું, બોલેલા તે એને ઉતારી લીધું, અક્ષર અક્ષર ક્યાં હું સ્મશાનમાં. એ કારણ કારણ એ આકાશ છે, આગળ લખ્યું આમાં બહુ સ્પષ્ટ. સાહેબ ભલભલા કોઈ નહીં બતાવી શકે, તમારા આવો વેદાંતિ ભણેલા આવો મારી પાસે હું કહું છું. ત્યારે એને લીધી જાણે છે કેવી રીતે પેલા જે ભગવાન માં એક રસ થવાને ઉદ્યત થયેલો છે એવો જે શ્રેયાર્થી, એને આવું કારણરૂપ નિમિત્ત મળી જાય છે. એના જીવનનું જે પ્રગટેલું એવું કારણ નિમિત્ત ત્યાં છતું થાય છે, એટલે ગુરુ પરસ્પર બધું અવલંબિત છે. વિશ્વ છે ને હરી છે, હરી ને કારણે વિશ્વ છે. તેવી રીતે કોઈ ઉદય પામતા ચેતન માં ચેતન ને ઉદય પમાડવા માટે કોઈ શ્રેયાર્થી જાગૃત થયો છે એને એનામાં ચેતન થવું ને થવાના માટેના ભૂગર્ભ ની શક્તિ છે. ભૂગર્ભ ની શક્તિ એ જ કારણ નિમિત્ત, એ કારણ નિમિત્ત એનું હોવાથી કરીને પેલો ગુરુ મળ્યો છે. બાકી ગુરુ ને કોઈ મળવાનું કારણ નથી, શુકુર એ તો નિરીચ્છ છે, નિષ્ફળ છે, પણ એને એવા પ્રકારનું નિમિત્ત આકર્ષે છે. અને એ નિમિત્ત કોઈ પરભાવ માં ભલે હોય માની લો, પણ એ નિમિત્ત પ્રગટ્યું છે. કારણ કારણ ને લીધે, નિમિત્ત કારણ ને લીધે ગુરુ પ્રગટ્યો. ગુરુ પોતાની ઈચ્છાથી પ્રગટ્યો નથી ભાઈ, એને કોઈ ઈચ્છા નથી, ને કઈ અનુભવી તો બંધન આવી જાય ને. એને બોલાવ્યો એમ કે કોઈ, પણ એનું મૂળ કારણ તો દરેક નું મૂળ કારણ આપણા પોતામાં જ રહેલું છે. 100% દરેક ને માટે સાચું થાય. ત્રણ ભાગ
પાડ્યા,
કારણ સૂક્ષ્મ ને સ્થૂળ. એટલે દરેક દાખલા તરીકે સ્થૂળ કારણ લો, આપણે પૃથ્વી લો, તો પૃથ્વી ની અંદર આ પૃથ્વી એક તત્વ છે, પણ એની અંદર જળ છે, તેજ છે, વાયુ છે ને આકાશ છે, એ સમજાય છે. તેવી રીતે કોઈ પણ એક નિમિત્ત માં, કોઈ પણ એક પ્રકાર માં ત્રણે ત્રણ છે. અને સ્થૂળ નિમિત્ત માં સૂક્ષ્મ પણ છે ને કારણ છે. કારણ કે કારણમાં બીજ રૂપે, કારણમાં બીજ રૂપે સૂક્ષ્મ નિમિત્ત પણ છે અને સ્થૂળ નિમિત્ત પણ છે. તેવી રીતે સૂક્ષ્મમાં સ્થૂળ બીજ રૂપે છે અને કારણ પણ બીજ રૂપે છે. જયારે સ્થૂળ નિમિત્ત માં બધું છે, બીજ રૂપે નહીં કહી શકાય. હા
સાહેબ, એ કારણ માં નહીં કહી
શકાય. સ્થૂળ નિમિત્ત માં બીજ રૂપે છે એમ નહીં કહેવાય, એ તો વ્યક્ત થયેલા જ છે. જેમ પૃથ્વી માં આ બીજા ચારે ચાર તત્વો વ્યક્ત થઈ ગયેલા જ છે, જયારે કારણ માં એમ નહીં કહી શકો તમે. કારણ ના નિમિત્ત સ્વરૂપ ની અંદર બીજ રૂપે સૂક્ષ્મ ને સ્થૂળ છે. તમે ક્લિયર થયું છું સાહેબ? આપણા જીવનમાં પાંચ તત્વ એટલે પાંચ કારણ કયા? મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ ને અહમ. પણ આ બધામાં મુખ્ય ભાગ ભજવે છે અહમ, તો ચેતના ગતિ કરાવે છે. અહમ ન તો એક જ ગતિ કરાવે, પણ જે હોય તેને ગતિ કરાવે ને. ત્યારે બુદ્ધિ અને પ્રાણ બે જ આપણામાં મોકરે. આપણે જીવ દશામાં છે, બીજા કોઈની વાત તો આપણે સમજીએ નહીં. જીવ દશાની વાત આપણે સમજીએ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ, આશા, ઈચ્છા, કામના, તૃષ્ણા, લોલુપતા, અનેક પ્રકારની જંખનાઓ, એ પ્રાણ નું ક્ષેત્ર. ત્યારે પ્રાણ પ્રિડોમિનન્ટ છે આપણામાં, અને બુદ્ધિ, આ બે જ મોખરે છે આ પાંચ તત્વો માંથી. આમ તો ગતિ કરાવે છે. હવે રેશનલ તમને લાગે છે? અમે શું કે છે, હવે આ બધા સંસ્કાર પડ્યા ને જુદા જળ, આ કેટલા શેના શેના વડે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ, આશા, ઈચ્છા, કામના, તૃષ્ણા, લોલુપતા, અનેક પ્રકારની ઝંખનાઓ, આ બધામાં આપણે છીએ. હવે તેને લીધે જુદા જુદા પ્રકારના સંસ્કાર પડ્યા. હવે જુદા જુદા પ્રકારની એક સમગ્રતા થઈ. હવે એમાંથી બધા નિમિત્ત પ્રગટા એટલે નિમિત્ત ના અનેક પ્રકાર ના હોય? ના ના, બની બેસતો લાગે તો મને કહેજો, કારણ કે આપણે કઈ શાસ્ત્ર બાસ્ત્ર ભણ્યા તો લઈ મંડેલા છીએ. તો ભાઈ ના, વાત સાચી છે મારી, આપણે કઈ ખોટું કહેતા નથી.